આપનું સ્વાગત છે. આજે આપણે જે કૃતિની છણાવટ કરવાના છીએ એ માત્ર ક્રાઇમ થ્રિલર નથી, પણ આજના સમાજના કેટલાક ખરેખર અઘરા સવાલો પર આંગળી ચીંધે છે.
બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ એસ એ કોઝબીની 2021માં આવેલી નવલકથા રેઝર બ્લેડ ટીયર્સ વિશે.
અને કોઝબી મતલબ એ કોઈ સામાન્ય લેખક નથી. તેમને સમકાલીન અમેરિકન સાહિત્યના, ખાસ કરીને સધર નોઆર શૈલીના એક બહુ જ મહત્વના અવાજ ગણવામાં આવે છે.
સધર નોઆર, આ શૈલી વિશે થોડું સમજાવશો?
હા, એટલે એમની કલમમાં દક્ષિણ અમેરિકાના જે ગ્રામીણ વિસ્તારો છે, ત્યાંની ધૂળ, ત્યાંના લોકોનો સંઘર્ષ અને સમાજની જે કડવી વાસ્તવિકતા છે, એ બધું જીવંત થઈ ઉઠે છે.
બરાબર કહ્યું. એટલે એવી વાર્તાઓ જ્યાં વાતાવરણ પોતે જ એક પાત્ર બની જાય છે, ખયું ને?
એર, જ્યાં સારા અને ખરાબ વચ્ચેની ભેદરેખા એકદમ ઝાંખી પડી જાય છે અને ન્યાય કોઈ સીધી સાધી વસ્તુ નથી હોતી.
અને કોઝબી આ જ માહોલમાં જાતિ, ગરીબી અને ખાસ કરીને મને જે વિષય સ્પર્શી ગયો એ છે પુરુષત્વના ઝેરી પાસાઓ, એવા મુદ્દાઓને ખૂબ જ બારીકાઈથી વણે છે.
અને રેઝબલે ટીયર્સ તો જાણે આ બધાનું શિખર છે. આ વાર્તા આપણને સીધો એક સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે શું બે એવા પિતા જેઓ જીવનભર પોતાના દીકરાઓને તેમના સાચા સ્વરૂપમાં અપનાવી ન શક્યા, તેમના મૃત્યુ પછી શું એ બદલો લઈને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી શકશે?
વાહ, આ એક જ સવાલની આસપાસ આખી નવલકથા રચાઈ છે.
હા,
તો ચાલો આ કરુણ અને જટિલ ગાથાની શરૂઆત ક્યાંથી થાય છે તેના પર નજર કરીએ. આખી વાતનો પાયો જે ખચમચાવી દેનારી ઘટનાથી નંખાય છે. નહીં,
હા, વાર્તાની શરૂઆત જ લોહીના ડાઘથી થાય છે. વર્જિનિયાના એક શાંત લાગતા ગ્રામીણ વિસ્તારમાં બે યુવાનોની ઇસાઇયા રેન્ડોલ્ફ અને ડેરેક જેન્કિન્સની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે.
ઓ,
અને તેઓ માત્ર મિત્રો ન હતા પણ એક પરિણીત યુગલ હતા.
અને આ બેવડી હત્યા જ તેમના બે પિતા આઇક રેન્ડોલ્ફ અને બડીલી જેન્કિન્સને એક સાથે લાવે છે.
હા, એક એવી રીતે જેની તેમણે ક્યારેક કલ્પના પણ નહોતી કરી.
અને આ બંને પિતા પાછા જાણે બે અલગ ધ્રુવ છે. એક તરફ આઇક રેન્ડોલ્ફ છે
જે એક અશ્વેત છે.
હા, ભૂતકાળમાં ગુનાખોરીના રસ્તે હતો, જેલ પણ જઈ આવ્યો છે, પણ હવે લેન્ડસ્કેપિંગનો પોતાનો વ્યવસાય ચલાવીને, મતલબ એક સીધું સાદું જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
અને બીજી તરફ છે બડી લી જેન્કિન્સ, એક શ્વેત વ્યક્તિ. એ પણ ભૂતપૂર્વ કેદી છે, પણ આઇકની જેમ જીવનની ગાડી પોટા પર લાવી શક્યો નથી.
ક્યાં રહે છે
એ? ટ્રેલર પાર્કમાં રહે છે, દારૂની લત સાથે ઝૂંઝૂમી રહ્યો છે અને ગુસ્સો તો જાણે એના નાક પર જ બેઠો હોય છે. મતલબ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
પણ એક વસ્તુ છે જે તેમને જોડે છે.
શું?
ઊંડો અપરાધ ભાવ. બંને પિતા તેમના દીકરાઓની સજાતીયતા અને તેમના લગ્નને દિલથી સ્વીકારી શક્યા નહોતા.
બરાબર.
પ્રેમ આપ્યો, એમની સુરક્ષા કરી,
પણ સ્વીકૃતિ આપવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા. અને હવે દીકરાઓના મૃત્યુ પછી એ અધુરપ તેમને ઢંખી રહી છે.
પેલી કહેવત છે ને, પછતાવાનો કોઈ પાર નહીં, એ જાણે તેમના માટે જ લખાઈ હોય.
બિલકુલ.
આ શોક અને શરમ એટલા ઊંડા છે કે એ તેમની વચ્ચેના જાતિભેદ અને સામાજિક દરજાના તફાવતને પણ ગૌણ બનાવી દે છે.
હા, બંને એક જ હોડીમાં સવાર છે, જેનું નામ છે પિતૃત્વની નિષ્ફળતા.
અને જ્યારે ન્યાયતંત્ર પણ નિષ્ફળ જાય ત્યારે માણસ કાયદાને પોતાના હાથમાં લેવા મજબૂર બને છે. પોલીસ તપાસનું શું થાય છે?
શરૂઆતમાં થોડી ઘણી તપાસ થાય છે, પણ પછી પોલીસ આ કેસને લગભગ ઠંડા બસ્તામાં નાખી દે છે.
કેમ?
કદાચ તેમના માટે આ માત્ર બે ગે યુવકોનો મામલો હતો જેને બહુ મહત્વ આપવાની જરૂર નહોતી. આ ઉદાસીનતા જોઈને આઈક અને બડીલીને સમજાય છે કે
જો ન્યાય જોઈતો હશે તો એ જાતે જ મેળવવો પડશે.
બરાબર. સત્તાના ઓટલેથી ન્યાય નહીં મળે.
અને અહીંથી જ વાર્તાનો સૌથી રસપ્રદ તબક્કો શરૂ થાય છે, એક અસંભવ ગઠબંધન.
હા,
આઈક જે સ્વભાવે શાંત છે તે બડીલીના ઘરે જાય છે અને બદલો લેવા માટે સાથે આવવાનો પ્રસ્તાવ મૂકે છે.
અને એમની વચ્ચે કોઈ મિત્રતા નથી, ખબર છે, માત્ર એક જ સમાન ધ્યેય છે,
દીકરાઓના હત્યારાઓને શોધીને સજા આપવી.
બસ. અને અહીં જ નવલકથાનું શીર્ષક રેઝર બ્લેડ ટીયર્સ તેની ખરી ધાર બતાવે છે.
હા, આ શીર્ષક જ કેટલું ધારદાર છે. સામાન્ય રીતે આંસુ રાહત આપે, પણ અહીં તો આંસુ જ જાણે બ્લેડ બનીને વધુ દર્દ આપી રહ્યા છે. આની પાછળ લેખકનો શું વિચાર હશે?
તમે બરાબર પકડ્યું. આજ તો ઝેરી પુરુષત્વની કરુણતા છે. આઈક અને બડીલી એવા પુરુષો છે જેમને શીખવવામાં આવ્યું છે
કે
મર્દ ક્યારેય રડતો નથી,
બરાબર,
પોતાની લાગણીઓ બતાવતો નથી. એટલે જ્યારે શોકનો પહાડ તૂટી પડે છે ત્યારે દર્દ અને શરમ એટલા તીવ્ર હોય છે કે આંસુ પણ સજા જેવા લાગે છે.
વાહ, એટલે એમનો શોક આંસુ બનીને નહીં
પણ મુક્કા અને ગોળીઓ બનીને બહાર આવે છે.
એ જ ભાષા તેઓ સમજે છે અને એ જ ભાષામાં તેઓ જવાબ આપવા નીકળે છે.
બરાબર, તેમની ન્યાયની શોધ એ હકીકતમાં તેમના દબાયેલા શોકની અભિવ્યક્તિ છે. તેઓ હત્યારાઓને મથી શોધી રહ્યા,
તેઓ પોતાના અપરાધ ભાવમાંથી મુક્તિનો માર્ગ શોધી રહ્યા છે.
બિલકુલ.
તો આ હિંસક માર્ગ પર તેઓ આગળ કેવી રીતે વધે છે? તેમની તપાસની પદ્ધતિ શું છે? તેઓ કોઈ જાસૂસ તો છે નહીં?
ના, જરાય નહીં. એમ કહી શકાય કે તેઓ બડિયાના બેભાગ કરનારા છે. એમની પદ્ધતિ એકદમ સીધી અને ક્રૂર છે.
એટલે
તેઓ નાના મોટા ગુનેગારોને પકડે છે, તેમને અંધારા ખૂણામાં લઈ જાય છે અને જ્યાં સુધી મોં ન ખોલે ત્યાં સુધી ધોલાઈ કરે છે. દરેક મુકાબલો તેમની અંદર વર્ષોથી સૂતેલા હિંસક જાનવરને જગાડે છે.
એટલે તેઓ કાયદાને નેવે મૂકીને હિંસાનો માર્ગ અપનાવે છે, જે કદાચ તેમના જૂના સ્વભાવની નજીક પણ છે. પણ આ હિંસાના વમળમાં શું તેઓ સત્ય સુધી પહોંચી શકે છે?
બંને વસ્તુ થાય છે. એક તરફ તેઓ ધીમે ધીમે એવા જ રાક્ષસ બનતા જાય છે જેમનાથી તેઓ ભાગી રહ્યા હતા,
અને બીજી તરફ
આ જ ક્રૂર પદ્ધતિ તેમને સત્યની નજીક લઈ જાય છે. તેમને ધીમે ધીમે ખબર પડે છે કે તેમના દીકરાઓની હત્યા કોઈ સામાન્ય નફરત અપરાધ એટલે કે હેટ ક્રાઇમ નહોતી.
ઓહ, તો કારણ કંઈક બીજું હતું?
હા, કારણ ખૂબ જ ઊંડું અને ખતરનાક હતું.
એટલે કે કોઈએ તેમને માત્ર એટલા માટે નહોતા માર્યા કે તેઓ સજાતીય હતા?
ના, સત્ય એનાથી પણ વધુ ભયાનક હતું. ઈસાઈયા અને ડેરેકના હાથમાં એક વિડીયો આવી ગયો હતો.
વિડીયો?
હા, એ વિડીયોમાં એક ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિ એક ઘૃણાસ્પદ ગુનો કરતો કેદ થયો હતો અને તેઓ એ વિડીયોને સાર્વજનિક કરવાની તૈયારીમાં હતા.
ઓહ, તો આ આખી વાત એક ષડ્યંત્રને દબાવવાની હતી. આ જાણકારી તેમને ક્યાં લઈ જાય છે?
આ શોધ તેમને રેર બ્રીડ નામની એક મોટરસાઇકલ ગેંગ સુધી પહોંચાડે છે.
રેર બ્રીડ?
હા, અને આ ગેંગ માત્ર ગુંડાગીરી નથી કરતી પણ શ્વેત સર્વોપરિતાની ઝેરી વિચારધારામાં માને છે. અને અહીં વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે.
કયો?
આઈક, જે એક અશ્વેત છે, અને બડી લી, જે શ્વેત છે, તેઓ હવે એક એવા દુશ્મનનો સામનો કરી રહ્યા છે જે જાતિના આધારે નફરત ફેલાવે છે.
આ તો ગજબની વિડંબણા છે. પોતાના દીકરાઓના હત્યારાઓ સામે લડતા લડતા બડી લીને પોતાના સમાજના સૌથી નફરતભર્યા તત્વનો સામનો કરવો પડે છે.
અને આ જ સંઘર્ષ તેમની વચ્ચેના ભેદભાવની દિવાલ તોડી નાખે છે. જ્યારે રેર બ્રીડના ગુંડાઓ આઈક પર જાતિવાદી ટિપ્પણી કરે છે ત્યારે બડી લી તેનો બચાવ કરે છે.
એટલે દુશ્મન એક હોય ત્યારે જૂના મતભેદો ઓગળી જાય છે.
બરાબર. તેમની વચ્ચે એક અજીબ પણ મજબૂત બંધુત્વ બંધાય છે. તેઓ હવે માત્ર બે દુઃખી પિતા નથી પણ એકબીજાના સાથી છે.
પણ શું આ ગેંગ જસ અસલી ગુનેગાર હતી કે પછી તેઓ પણ કોઈના હાથની કઠપૂતળી હતા?
તેઓ માત્ર ભાડુતી હત્યારા હતા જેમણે કોઈના ઈશારે કામ કર્યું હતું. અને અહીંથી વાર્તા તેના સૌથી મોટા સત્ય તરફ આગળ વધે છે.
અને એ સત્ય શું છે?
તેમને ખબર પડે છે કે હત્યાનો આદેશ આપનાર વ્યક્તિ શહેરનો એક ધનિક અને પ્રભાવશાળી ઉદ્યોગપતિ હતો, ગેરાલ્ડ. પેલો વિડીયો ગેરાલ્ડના ગુનાનો જ પુરાવો હતો.
આ સત્ય તો તેમના માટે એક મોટા આઘાત જેવું હશે. આ ક્ષણ તેમના દ્રષ્ટિકોણને કેવી રીતે બદલી નાખે છે?
કારણ કે આ ક્ષણે તેમને સમજાય છે કે તેમના દીકરાઓ નબળા નહોતા. તેઓ એટલા માટે નહોતા મર્યા કે તેઓ સજાતીય હતા, પણ એટલા માટે મર્યા કારણ કે તેઓ બહાદુર હતા. તેઓ એક ખોટી વાત સામે અવાજ ઉઠાવવા માંગતા હતા, એક સાચું કામ કરવા માંગતા હતા.
વાહ, એ દ્રષ્ટિકોણથી તો મેં વિચાર્યું જ નહોતું. એટલે એમનો બદલો એ ફક્ત હત્યારાઓ સામે નહીં પણ એમના પોતાના અંદર રહેલા પૂર્વગ્રહો સામે પણ છે.
બિલકુલ. આ જ ક્ષણ તેમના પોતાના પૂર્વગ્રહના કાચને તોડીને ચકનાચૂર કરી દે છે.
અને તેમને શું અહેસાસ થાય છે?
તેમને અહેસાસ થાય છે કે તેમણે જે પ્રેમને અકુદરતી કે ખોટો માન્યો હતો એ પ્રેમ વાસ્તવમાં શુદ્ધ અને હિંમતવાન હતો. અહીં લેખક પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવે છે. પ્રેમ એટલે માત્ર સુરક્ષા આપવી નહીં,
પણ સામેની વ્યક્તિ જેવી છે તેવી તેને સંપૂર્ણપણે સ્વીકારવી.
એ જ.
અને આ અહેસાસ પછી તેમનો એકમાત્ર લક્ષ્ય હવે ગેરાલ્ડ બની જાય છે. અંતિમ મુકાબલો કેવો હોય છે?
નવલકથાનો ક્લાઇમેક્સ કોઈ હોલિવૂડ ફિલ્મ જેવો ભીષણ છે. આઇક અને બડીલી ગેરાલ્ડની સુરક્ષિત હવેલી પર હુમલો કરે છે, અને આ કોઈ સામાન્ય લડાઈ નથી.
તો શું છે?
પણ તેમના વર્ષોના દબાયેલા ગુસ્સા, શોક, દર્દ અને અપરાધ ભાવનો વિસ્ફોટ છે. તેઓ પોતાનું બધું જ હિંસાના રૂપમાં ઠાલવી દે છે.
શેરનું માથો શેર એવો હિસાબ.
હા, પણ એનાથી પણ વધુ. તેઓ ગેરાલ્ડના સુરક્ષાકર્મીઓ અને ગેંગના બચેલા સભ્યોનો સફાયો કરીને ગેરાલ્ડ સુધી પહોંચે છે અને પોતાનો બદલો પૂરો કરે છે.
અને તેઓ બચી જાય છે.
હા, તેઓ જીવતા બચી જાય છે, પણ શારીરિક અને ભાવનાત્મક રીતે લોહી લુહાણ થઈને.
તો મારો સવાલ એ જ છે, શું આ હિંસા, આ બદલો તેમને શાંતિ આપે છે? શું તેમનો શોક ઓછો થાય છે?
અહીં લેખક એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. હિંસાએ તેમનો શોક મટાડ્યો નથી,
પણ
કદાચ તેમના અપરાધ ભાવનાના બોજને ધોઈ નાખ્યો છે. તેમણે પોતાના દીકરાઓ માટે કંઈક કર્યું એનું સંતોષ તેમને મળે છે.
એટલે વાર્તાનો અંત હિંસા પછીની શાંતિ જેવો છે.
બરાબર. જાણે તોફાન શમી ગયું હોય અને હવે બધું શાંત છે.
અને આ શાંતિમાં જ કદાચ તેમના સાચા પ્રાયશ્ચિતની શરૂઆત થાય છે, ખરું ને?
બિલકુલ. તેમનું સાચું પ્રાયશ્ચિત હત્યારાને મારીને નથી થતું, પણ ભવિષ્યને સ્વીકારીને થાય છે.
ભવિષ્યને કેવી રીતે?
વાર્તામાં એક બીજું મહત્વનું પાત્ર છે, એરિયાના. તે ઈસાઇયા અને ડેરેકની દીકરી છે.
ઓ, એમની પૌત્રી.
હા, આઈક અને બડી હવે માત્ર પિતા નથી પણ દાદા પણ છે.
તો વાર્તાના અંતમાં એક અશ્વેત અને એક શ્વેત માણસ, જેઓ દુનિયાની નજરે એકબીજાથી તદ્દન અલગ હતા, તેઓ એક નવો પરિવાર બનાવે છે,
જે તેમની પૌત્રીની આસપાસ રચાયો છે. અને આ જ આ વાર્તાની ખરી સુંદરતા છે.
અને તેઓ
એ પ્રેમ અને સ્વીકૃતિ એરિયાનાને આપવા માટે કટિબદ્ધ બને છે, જે તેઓ તેમના દીકરાઓને ન આપી શક્યા. તેમનો વારસો હવે બદલો નહીં, પણ પ્રેમ છે.
તો જો આપણે આખી નવલકથાના સારને તારવવો હોય, તો તેનો કાયામી પ્રભાવ શું છે, તે આપણને શું શીખવે છે?
મને લાગે છે કે આ નવલકથા પ્રેમ, પરિવાર અને પ્રાયશ્ચિત જેવા શબ્દોની પુનર્વ્યાખ્યા કરે છે.
અને એ શું શીખવે છે?
તે બતાવે છે કે સાચો પ્રેમ બિનશરતી સ્વીકૃતિ માંગે છે, અને બદલો કદાચ ક્ષણિક આવેશને શાંત કરી શકે, પણ સાચી શાંતિ તો નુકસાનના કાટમાળમાંથી કંઈક નવું અને સુંદર બનાવવામાં જ છે.
અને લેખક તરીકે એસ.એ. કોસ્બીની શૈલી વિશે શું કહી શકાય? તેમની કલમની તાકાત શું છે?
કોસ્બીની શૈલી એક સમયે ક્રૂર અને કાવ્યાત્મક બંને છે. તે હિંસાનું વર્ણન એટલી બેબાકીથી કરે છે કે તમને અસ્વસ્થતા થાય, પણ એ જ સમયે પાત્રોના આંતરિક સંઘર્ષ અને ભાવનાત્મક દર્દને એટલી ઊંડાઈથી રજૂ કરે છે કે તમારી આંખો ભીની થઈ જાય. તેમની ભાષા ધારધાર છે, પણ તેમાં કરુણાનો એક અદૃશ્ય પ્રવાહ સતત વહેતો રહે છે.
એટલે આટલી હિંસા અને અંધકાર હોવા છતાં આ કોઈ નિરાશાવાદી વાર્તા નથી.
ના, બિલકુલ નહીં. આ કૃતિ જટિલ છે, પણ અંતે આશાનું એક કિરણ જરૂર બતાવે છે.
અને તે આપણને શું યાદ અપાવે છે?
તે આપણને યાદ અપાવે છે કે ઊંડામાં ઊંડા અંધકારમાં પણ પ્રકાશનું એક નાનું ટમટમતું કિરણ શોધવું અને તેના સહારે એક વધુ સારું ભવિષ્ય બનાવવું શક્ય છે.
આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ કરવાની સાચી રીત શીખવામાં ક્યારેય મોડું નથી થતું.
અને પ્રાયશ્ચિત માત્ર ભૂતકાળને સુધારવામાં નથી, પણ ભવિષ્યને જવાબદારીપૂર્વક સ્વીકારવામાં છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.